Subress.
On demand. Follow Subress Radio on Twitter and Facebook now.
નું ગીત માણ્યું અને આપને યાદ હશે કે થોડા દિવસો પહેલા તેમની સાથે મારી વાતચીત હતી આ જ સ્ટેશન પર મારા જ કાર્યક્રમમાં અને અદભુત એવા કલાકાર છે તો તેમની વાત આપણે માણી પણ આજે એક એવા વ્યક્તિત્વનો આપને પરિચય કરાવવો છે એટલા માટે કે આપે કદાચ જાણ્યું હશે આ વર્ષે ભારતમાં 66મા ફિલ્મ જે નેશનલ એવોર્ડ જાહેર કરવામાં આવે છે દરેક ફિલ્મો માટેના તેમાંથી બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે જે ફિલ્મને એવોર્ડ મળ્યો છે એ અન્ય કોઈ ફિલ્મ નહીં પણ ગુજરાતી ફિલ્મ છે. જી હા, હિન્દી અને અન્ય દરેક ભાષાની ફિલ્મોને પાછળ રાખી અને જે ગુજરાતી ફિલ્મે આપણને દરેકને ગૌરવ અપાવ્યું છે એ ફિલ્મ છે હેલ્લારો. અને હેલ્લારોના ડાયરેક્ટર આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે અભિષેક શાહ. એક એવું વ્યક્તિત્વ બહુ જ નાની ઉંમરમાં બહુ મોટી સફળતાઓ તેમણે પ્રાપ્ત કરી છે. આપણે તેમની પાસેથી જ હેલ્લારો વિશેની વાત જાણીએ અને આપણા દરેકના કોલર પર જરૂર ઊંચા કરીએ કારણ કે આ એક એવી ફિલ્મ છે જેણે આપણને દરેકને દરેક ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે. સૌથી પહેલા તેમને આવકારીએ. નમસ્તે અભિષેકજી.
નમસ્તે તમને અને સાંભળતા બધા શ્રોતાઓને મારા નમસ્કાર. ભારતની ધરતી પરથી અને ગુજરાતની ધરતી પરથી.
થેન્ક યુ સો મચ. ફર્સ્ટ ઓફ ઓલ અભિષેકજી, આપ ખૂબ વ્યસ્ત છો અને અત્યારે તો હવે ખૂબ જ બોલવાલા પણ છે. આપની જે ફિલ્મ હેલ્લારો ગુજરાતી ભાષાની ફિલ્મ, અમને એટલો બધો ગર્વ છે, શું વાત કરવી, ખરેખર ગર્વ છે. જી
થેન્ક યુ વેરી મચ.
અભિષેકજી, આપની પાસેથી ઘણી બધી વાતો સાંભળવી છે. સૌથી પહેલા હેલ્લારોથી જ શરૂઆત કરીએ. હેલ્લારો એટલે શું? એક શબ્દ ત્યારે સાંભળ્યો હતો જયારે આપણા ગુજરાતી ભાષાના કવિ રમેશભાઈ પારેખ, એમણે એક કાવ્ય લખ્યું હતું હેલ્લારો, એમાં એ શબ્દ આવતો. તો આ ફિલ્મમાં હેલ્લારો એટલે શું?
આમ આમ તમે જે કવિતાનો ઉલ્લેખ કર્યો એ જ કવિતા આના શીર્ષકના મૂળમાં છે.
જી,
ગુજરાતી ભાષાના બહુ પ્રસિદ્ધ કવિ અને નાટ્યકાર સૌમ્ય જોશી આ ફિલ્મના સંવાદ લેખક અને ગીતકાર છે.
જી બિલકુલ.
અને એમણે એમણે એકવાર અચાનક જ એવું સજેસ્ટ કર્યું કે યાર પેલી રમેશ પારેખની કવિતા છે ને હેલ્લારો, તો એ કે મને યાદ આવે છે હેલ્લારો મસ્ત શીર્ષક છે ફિલ્મનું.
જી,
એવી એવી કોઈક વાત એમણે એમણે કરેલી અને એટલે જ ફિલ્મનું નામ હેલ્લારો પડ્યું. હેલ્લારોનો અર્થ આમ એવું થાય કે બહેણ કાં તો મોજું.
જી,
અને એવું બહેણ જે આવે ત્યારે બધું જ બદલી નાખે.
વાહ.
અને એટલે આમ શાંત નદી હોય અને પછી અચાનક એક એવું મોજું આવે કે જે બધું જ
બદલી
નાખે, બદલીને જતું રહે.
જી,
એને હેલ્લારો કહેવાય આમ તો.
જી જી. અને હું માનું છું કે અત્યારે હજી સુધી તો ફિલ્મ રિલીઝ નથી થઈ અભિષેકજી, પણ વાત પણ કંઈક એ જ પ્રકારની હશે કે કંઈક એવું અણધાર્યું જે લાગણીનું મોજું આવે અથવા તો કોઈ એવી ઘટનાઓ બને, એ વિશે થોડું કહી શકો આપ અમને?
ફિલ્મ 1975 ના કચ્છની વાત છે, એક નાનકડા ગામની વાત છે.
જી,
રણની વચ્ચોવચ્ચ બહેનો પાણી ભરવા માટે જાય છે રોજે રોજ.
જી,
અને એમની લાઈફમાં કોઈ એક્સપ્રેશન નથી અને એ લોકો પોતાની જાતને એક્સપ્રેસ કરવા માટે એ લોકોને સપ્રેસ કરવામાં આવ્યા છે અને એવી જગ્યાએ એ લોકોને એક એવો માણસ મળે છે
કે
જેના લીધે એમની લાઈફ આખી બદલાઈ જાય છે.
જી,
તો ફિલ્મમાં છે ને આ એક બહેનોના જૂથની વાર્તા છે અને આ ગરબા વિશેની વાત છે.
અરે વાહ.
સ્ત્રીઓના સેલ્ફ એક્સપ્રેશનની વાત છે.
વાહ વાહ.
તો પેલું છે ને કે તમે કોઈને એવું ના કહી શકો કે યુ કાન ડાન્સ, યુ કાન ફ્લાય, યુ કાન લિવ.
જી,
રાઈટ.
જી,
એક દિવસ એવું કશુંક આવે કે બધું જ બદલી નાખે પછી.
બિલકુલ.
એવું કશુંક ફિલ્મમાં એવી કોઈ વાત કરવાનો પ્રયત્ન કર્યો છે.
જી જી. એટલે સેલ્ફ રિયલાઇઝેશન જેવું થાય, જેમ કે આપણામાં એક કથા છે ને કે જયારે જાંબુવનજીએ હનુમાનજીને કહ્યું કે તમે જયારે લંકા પાર કરી શકશો ત્યારે જ એમને થયું કે ના, હું ખરેખર કરી શકીશ. આ એ પ્રકારની વાત. જી જી. તો આ જે આજકાલ જે ફિલ્મો બની રહી છે અભિષેકજી, અને એમાં પણ દરેક જે રિજનલ ફિલ્મ છે ઇન્ક્લુડિંગ બોલીવુડ, એ બધાથી દૂર અને એ બધાને પાછળ રાખી અને આ જે આપણી ગુજરાતી ફિલ્મે જે દોટ મૂકી છે, તો એના પરથી આપને શું લાગે છે કે હવે દર્શકોનો જે અભિપ્રાય છે ફિલ્મો માટેનો એ બદલાઈ રહ્યો છે કે આ એક વન ઓફ છે એ રીતે?
જુઓ, આમ તમે જો હિન્દી ફિલ્મો જે બહોળા વર્ગ દ્વારા જોવાય છે એના પર પણ નજર નાખો તમે, તો એક એક ફિલ્મ મને યાદ આવે છે અત્યારે હાલ જ, કહાની ફિલ્મ, જેમાં વિદ્યા બાલન હતા.
બિલકુલ.
તો એ ફિલ્મ બહુ જ ઓછા બજેટમાં બનેલી ફિલ્મ હતી, પણ એ ફિલ્મ જેટલા બજેટમાં બની હતી એનાથી 10 ગુણા વધારે બોક્સ ઓફિસ એનું થયેલું. કારણ માત્ર એટલું જ છે કે ફિલ્મ બહુ ઓનેસ્ટ હતી. સસ્પેન્સ થ્રિલર ઇન્ડિયન સિનેમામાં બનતી બંધ થઈ
ગયેલી,
બહુ ઓનેસ્ટ સસ્પેન્સ થ્રિલર કે જેની વાર્તાના મૂળમાં સ્ત્રી છે, જેમાં કોઈ લવ એંગલ નથી, જેમાં કોઈ આઈટમ સોંગ નથી, છતાંય ફિલ્મ ચાલી. એવા બહુ બધા ઉદાહરણ આપણે ત્યાં છે, જેમ કે રાઝી ફિલ્મ.
જી બિલકુલ.
તમે અંધાધૂન ફિલ્મ જોઈ હોય તો કેવું છે કે તમે ઓડિયન્સને બહુ જ સરસ ઓનેસ્ટ ફિલ્મ જયારે બી આપો છો, ઓડિયન્સને એટલે દરેક પ્રકારના ઓડિયન્સને, પછી એ 11 મેમ્બરની જ્યુરી હોય કે પછી એ બોક્સ ઓફિસમાં ટિકિટ ખર્ચીને જતું દર્શક હોય, એ બધાને જયારે તમે એક ઓનેસ્ટ ફિલ્મ આપો છો જે ફિલ્મ પોતાની વાત સરસ રીતે કહી શકે છે, તો પછી એમાં એની ભાષા કે પછી એનો બેકડ્રોપ પછી એ પીરિયડ છે કે નહીં, એ બધું જ અવસ્થાને થઈ જતું છે. જેમ કે લગાન.
જી જી બિલકુલ.
લગાન પીરિયડ ફિલ્મ હતી ને, એને બહુ જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવેલી.
જી જી. તો આ પ્રકારની આપે જે નવી વાત લઈને આપ આવ્યા હેલ્લારો, એનું આપે કહ્યું કે કચ્છની ધરતી પર ફિલ્માવાયેલી આ વાર્તા છે, તો હું માનું છું કે આપે એ કચ્છની ભૂમિનો પણ ઉપયોગ કર્યો હશે. તો એ માટે આપે લોકેશન વગેરે કઈ રીતે સિલેક્ટ કર્યું, શું હતું એની અંદર ખાસ જે જે બન્યું?
ઓકે. હું અને મારી ટીમ, અમે લોકો અમદાવાદના છીએ અને અમે લોકો અમદાવાદથી જ વિચાર કરેલો કે ચલો ફિલ્મ બનાવીએ. એટલે મૂળ અમદાવાદથી તમે જો કચ્છની ગણતરી કરો તો 300 કિલોમીટર તમે પહોંચો પછી તમે કચ્છમાં પહોંચતા. એટલે મારા જે પાર્ટનર છે પ્રતીક ગુપ્તા, આયુષ પટેલ અને મીત જાની અને હું, અમે 4 જણાએ જયારે નક્કી કર્યું કે ચલો આ વાર્તા પરથી ફિલ્મ બનાવીએ. પણ જે વાર્તા મેં જે વાર્તાનું જે મારું પહેલી લાઈન જે મેં લખી હતી એવી હતી કે કચ્છના એક અંતરિયાળ એવા ગામની વાર્તા કે જે રણની વચોવચ છે. હવે આટલી બ્રીફ જે છે ને એ બહુ ચેલેન્જિંગ છે, કેમ કે એવું રણ છોડવાનું.
બિલકુલ.
કે 1975.
જી જી.
એટલે આજુબાજુ કોઈ તમારા ઇલેક્ટ્રિક પોલ ના જોઈએ, આજુબાજુ કોઈ પ્રકારનું ગામ ના જોઈએ.
જી.
અને તમે 360 ડિગ્રી તમે જો આમ ગોળ ફરો ત્યાં સુધી તમને બીજું કશું જ રણ સિવાય દેખાવું ના.
જી જી.
એ અમારા માટે બહુ ચેલેન્જિંગ હતું.
જી.
અને મૂળ તો એવું હતું કે 1975 નું ગામ શોધવું હતું, અને અમને લોકોને કોઈ જૂના ગામ હવે હયાત નથી.
જી જી.
કચ્છમાં જે લોકો ભારતથી દૂર રહેતા હશે એ લોકોને બહુ ઓછી ખબર હશે કે કચ્છમાં જે ભૂકંપ આવ્યો આપણે
2001નો
જે મોટો ધરતીકંપ હતો, એ પછી કચ્છ ખાસું ડેવલપ થયું છે. કચ્છમાં બહુ બધી એનજીઓ આવી બધાએ બહુ જ ત્યાં મદદ કરીને એના લીધે છે. કચ્છ પહેલા જેવું હતું એવું રહ્યું નથી. એટલે અમારા માટે બહુ ચેલેન્જિંગ હતું કે એક નવું ગામ બનાવવું પડે. એ ગામના માટે લોકેશન એવું જોઈએ કે જ્યાં માત્ર રણ જ રણ હોય. તો બહુ જ બહુ તકલીફ પડી. કદાચ 1000 કિલોમીટરથી વધારે ડ્રાઈવ કરીને અમે લોકો એક જગ્યાએ પહોંચ્યા.
જી.
અને ખબર પડી કે ચલો ભાઈ આ જગ્યાએ શૂટિંગ કરી શકાશે. એની પરમિશન માટે અમને 3 મહિના લાગ્યા.
જી.
ત્યાં પછી 2 મહિના સુધી એ ગામ બન્યું, આખું નવું ગામ અમે બનાવ્યું. આખા ઘર ને ઓટલા ને
અરે વાહ
ચોક ને મંદિર ને બધું બન્યું.
જી.
અને પછી ફિલ્મ શૂટ થઈ.
જી. તો કેટલા દિવસ આપને આ શૂટિંગમાં લાગ્યા અભિષેકજી?
આમ શૂટિંગના દિવસો 32 દિવસ હતા. 32 દિવસ બેક ટુ બેક. એટલે પહેલા દિવસે શૂટિંગ શરૂ થાય તો 32મા દિવસે પૂરું થાય એમ. 32 દિવસ સળંગ અમે લોકોએ કચ્છની 45 ડિગ્રી ગરમીમાં બહુ જ ઓછા રિસોર્સિસ સાથે, જ્યાં પાણી પણ આવે છે તો ટેન્કરથી પાણી આવે છે અને જ્યાં વીજળી વારે વારે જતી રહે છે 6-6 કલાક, એવી જગ્યાએ આખું લગભગ 200-300 જણનું ક્રુ રહેતું હતું. અને ત્યાં અમે લોકોએ બહુ તકલીફો વચ્ચે ફિલ્મ શૂટ કરી. 32 દિવસનું શૂટિંગ હતું
ટોટલ. જી. હવે આપે કહ્યું કે આગળ જતા થોડા વાતચીતમાં પહેલા પણ કે ગરબા વગેરેની વાત છે. હવે કચ્છની ધરતી એક ખૂબ જ ગરમી વાળો એ પ્રદેશ, રેતી વગેરે, તો એમાં આ બધું કઈ રીતે શક્ય બન્યું?
જો એક તો કેવું હતું કે જે ફિલ્મમાં જે 13 અભિનેત્રીઓને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો છે નેશનલ એવોર્ડમાં એક્ટિંગ માટે, એ લોકો માટે અઘરું એટલા માટે હતું કેમ કે એ લોકો બધા જ અમદાવાદના કાં તો રાજકોટના કે કાં તો મુંબઈના બહુ જ પોશ એરિયામાં રહેતી બધી એક્ટ્રેસીસ
છે,
તો એ બધાએ ક્યારેય તો ઘરાનું થયું જ ક્યાં આવી ગરમીમાં તકલીફો સહન
નથી.
એટલે સૌથી મોટું ચેલેન્જિંગ વસ્તુ એવી હતી કે એ લોકોને લગભગ 15 દિવસના આખા દિવસના શૂટમાં એ લોકોએ પગમાં ચપ્પલ પહેર્યા વગર એ લોકોએ ગરબા કરવાના હતા અને એ લોકોએ શૂટિંગ કરવાનું. તો આમ છે ને, આમ ગરમી સહન કરી જાઓ તમે અર્બન એરિયામાં, જ્યાં રણ જ છે કે જ્યાં તમને છાંયડો જ નથી
મળતો.
મને એવું યાદ છે કે એક્ટ્રેસીસ એકબીજાને એવું કહેતી હતી કે સહેજા માંથી ઉભી રહે ને, ઉભી રહે ને તો શું કે હું તારા છાંયડે છાંયડે થોડી વાર આરામ કરી લઉં.
બિલકુલ બિલકુલ.
અને બીજું ખાસ અગત્યની વાત એવી કે જે લોકોએ ચપ્પલ વગર ત્યારે જિંદગી નથી જીવી, એવી અભિનેત્રીઓને ખુલ્લા પગે જયારે ગરબા કરવાના થયા, અને ઓબ્વિયસલી જયારે તમે રેતીમાં ભલે રનની રેતી હોય પણ તમે એમાં ગરબા કરો
ત્યારે
તમારા પગ પર છાલા પડી જાય.
બિલકુલ.
તો ફિઝિકલી બહુ જ તકલીફદાયક એક્ટ્રેસીસ માટે હતું, અમારા માટે આખા ક્રૂ માટે પણ હતું, પણ અમારા માટે કેવું હતું કે અમે બધી પેલી હેટ આવે છે પછી દુપટ્ટા અમે લોકો રાખતા હતા જે આખા તમારા ગળાને ને બધાને તમે કોટન કરી શકો. અમે લોકો ગોગલ્સ પહેરતા હતા બ્લેક કલરના ને એવા બધા કે જે તમને સનથી નુકસાન ના પહોંચાડે.
બિલકુલ બિલકુલ.
એ રીતે અમે લોકો ઇન અ વે કવર્ડ હતા બધા. ગરમી અમને પણ લાગતી હતી તકલીફ, અમને પણ અમને એટલી તકલીફ નહોતી કેમકે અમે લોકો પેલા શૂઝ પહેરતા હતા, સ્પોર્ટ શૂઝ તમે પહેર્યા હોય તો તમને બહુ ગરમી ના લાગે.
બિલકુલ.
પણ એક્ટ્રેસીસ માટે બહુ ડિફિકલ્ટ અને નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ પરિસ્થિતિમાં શૂટ કર્યું, પણ અમારી પાસે કોઈ રસ્તો નહોતો, કોઈ ચારો નહોતો, અમારે કરવું પડ્યું.
જી. અભિષેકજી, આપણે વાતચીતનો દોર ચાલુ રાખશું, આપ થોડી વાર હું આ તરફ.
9 પેન્સમાં આ થાળી આપને મંગળથી રવિવાર સુધી મળી શકશે. નાના મોટા પ્રસંગો માટેના ઓર્ડર અમે લઈએ છીએ, એ સાથે ઓન સાઇટ કુકિંગ જેમાં વિવિધ ઢોસા અને અન્ય વ્યંજનો આપની પસંદગીના સ્થળે બને એવી સુવિધા પણ છે. ઓછી શુગરથી બનાવેલી મીઠાઈઓ પણ ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે ફોન 0116266300 નંબર છે 0116266.
Saturday and Sunday 7:30 PM on Free TV. Available on Sky 709, Virgin Media 809, Top Talk 555.
24 years of award-winning broadcasting in the Midlands and beyond. Sabras
Radio. તમે સાંભળી રહ્યા છો વીકેન્ડ ગુજરાતી ઉત્સવ શોભા જોશી સાથે. Sabras Radio.
જી હા, વીકેન્ડનો ગુજરાતી ઉત્સવ શનિવારનો દિવસ, અને આજે વાતચીત થઈ રહી છે એક એવા ધરખમ દિગ્દર્શક સાથે, ડાયરેક્ટર સાથે, જેમણે ગુજરાતી ભાષામાં એક નવું પાનું લખ્યું છે એમ કહીએ તો બિલકુલ ખોટું નથી. ગુજરાતી ફિલ્મ હેલ્લારોને આ વર્ષે ભારત સરકાર તરફથી 66મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં સૌથી પહેલો જે ક્રમાંક છે તે મળ્યો છે. તેમણે બધી જ ફિલ્મોને પાછળ રાખી અને ગુજરાતી હેલ્લારો એક નવું મોજું ફિલ્મી દુનિયામાં દાખલ થયું છે, અને તેને લાવનાર છે દિગ્દર્શક અભિષેક શાહ. તેમની સાથે વાતચીત ચાલી રહી છે. અભિષેકજી, આપણે વાતચીત કરી રહ્યા હતા હેલ્લારો વિશેની, અને આપે કહ્યું કે સૌમ્ય જોશીએ આપને આ શબ્દ સૂચવ્યો. હવે સૌમ્યભાઈ સાથે થોડા વખત પહેલા મારી વાતચીત થઈ હતી, ગુજરાતી ભાષાના બહુ મોટા કવિ નાટ્યકાર. તો આપ જયારે આખી આ ટીમ ડેવલપ કરતા હતા હેલ્લારો માટેની, સંગીત આપે મેહુલ સુરતીનું લીધું છે વગેરે, તો અને આ બધી આખી જે ટીમ ડેવલપ કરવાની હોય ત્યારે આપે કઈ વસ્તુને ધ્યાનમાં રાખી હતી? હું એટલા માટે પૂછું છું કારણ કે આ જે ફિલ્મ છે, આપે કહ્યું કે કચ્છની ધરતી પર ફિલ્મ આવેલી ફિલ્મ છે, તો એમાં ભાષાનો કેવો ઉપયોગ હતો?
ભાષા જે કચ્છમાં બોલાય છે એટલે બધી બોલી ખાલી થોડી છાંટ તમને સાંભળીને ખબર પડે કે આ માણસ કચ્છનો છે. વાત ગુજરાતીમાં જ કરતો હોય, જેમ કે કાઠિયાવાડી માણસ વાત કરતો હોય તરત ખબર પડી જાય કે આ કાઠિયાવાડી માણસ વાત કરતો હોય. તો ભાષા ગુજરાતી પણ બોલી કચ્છની, કચ્છનો માણસ બોલતો એવી રાખેલી. અને બીજું ખાસ અગત્યની વાત, તમે જે સવાલ પૂછ્યો કે જે નક્કી કેવી રીતે કર્યું કોને કોને આ ફિલ્મમાં લેવા, એના માટે બહુ ક્લિયર છે કે મને છે ને ફિલ્મ બનાવતી વખતે એક વિચાર બહુ ચોક્કસ હતો કે મારે ગુજરાતી ફિલ્મ બનાવી છે. એટલે મારા જે પાર્ટનર છે પ્રતીક, નીત અને આયુષ, અને અમે ચાર જણાએ જયારે એવું નક્કી કર્યું કે ચલો આપણે ફિલ્મો બનાવીશું, તો મારો પહેલો જ એવો વિચાર હતો કે યાર હમ લોકો એસી ફિલ્મ બનાયંગે કે જો ગુજરાતી હો.
જી બિલકુલ.
તો મને કેવું છે કે આપણે ત્યાં બનતી ગુજરાતી ફિલ્મો ઘણા બધા એવું કહેતા હોય છે કે મ્યુટ કરી દો ને તો હિન્દી ફિલ્મ જેવી લાગે.
જી.
તો એકચ્યુઅલી એ કઈક સારા રિમાર્ક્સ નથી તમારી ભાષા માટે. તમારી ભાષાની ફિલ્મ એ તમારી પોતી થી લાગવી જોઈએ.
બિલકુલ બિલકુલ.
એટલે મને એવું હતું કે મારી ફિલ્મ ગુજરાતીમાં એવી બનવી જોઈએ કે કોઈકને એવું લાગવું જોઈએ કે આ ફિલ્મ માત્ર ગુજરાતી ભાષામાં બની શકે.
બિલકુલ. જી.
એટલે પહેલો એ વિચાર હતો. બીજો એવો વિચાર હતો કે તમે પણ જો જેટલા લોકો સાંભળતા હશે એ લોકો પણ ગુજરાતી ફિલ્મો જે કેવી રીતે જઈશ આવી 2012 માં ત્યારથી લઈને જેટલી ફિલ્મો આવે છે બધી ફિલ્મો જોતા હશો તો તમને ખબર પડતી હશે કે આપણે છે ને ગુજરાતી ફિલ્મોને ગ્રેસ માર્ક સાથે જોઈએ.
જી.
કે યાર ગુજરાતી છે ને ચાલે યાર આટલું તો ચાલે. એટલે ટેકનિકલી અથવા તો ક્રિએટિવલી આપણે એને છે ને ગ્રેસ આપીએ છીએ.
બિલકુલ.
આપણે એના પર હું બહુ ખરાબ શબ્દ વાપરું છું કે દયા કહીએ
છીએ. જી જી.
ગુજરાતી ભાષાની ફિલ્મ પર અમને લોકોને બહુ ક્લિયર હતું કે આપણી ફિલ્મ પર કોઈ દયા ના ખાવું.
જી જી.
ફિલ્મ એટલી સરસ બનાવો, ફિલ્મનું કથન એટલું પાવરફુલ હોવું જોઈએ, ફિલ્મ ટેકનિકલી એટલી સાઉન્ડ હોવી જોઈએ કે કોઈ માણસ એવું ના કે ગુજરાતી ને ચાલશે યાર, એવું ના થવું જોઈએ. અને કદાચ આ ફિલ્મને આખા વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ મળવાનો કારણ પણ એ જ હશે.
જી બિલકુલ.
શ્રેષ્ઠ ફિલ્મ એને મળે કે જેનું બધું શ્રેષ્ઠ હોય, જેનું સંગીત શ્રેષ્ઠ હોય, જેના ગીતો શ્રેષ્ઠ હોય, જેનું સિનેમેટોગ્રાફી શ્રેષ્ઠ હોય, જેનું સાઉન્ડ ડિઝાઇન શ્રેષ્ઠ હોય. એટલે એટલા માટે અમે લોકોએ બહુ ક્લિયર એવી ખબર નહોતી કે આપણને શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ મળશે. એટલી તો ખબર હતી કે ઓડિયન્સ આપણને એવોર્ડ આપવી જોઈએ.
બિલકુલ.
કે આ એવી ફિલ્મ છે કે જે જોઈને દયા નથી આપતી. એટલે મેહુલ સુરતી જેવા બહુ પ્રતિભાવાન સંગીતકારને લીધા, સૌમ્ય જોશીના ડાયલોગ અને ગીતોને લીધા, અને સુભાષ સાહુ નામના બહુ જાણીતા હિન્દી ફિલ્મો ના સાઉન્ડ ડિઝાઇનર છે જેમને ઓમકારા અને કમિની માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. પછી આપણા ગુજરાતી છે હસબન્ડ વાઈફ સમીર તન્ના અને હર્ષ તન્ના, જે લોકોએ નગારસન ઢોલ બાજે, લઘુ લગ્યા, ઢોલી તારો ઢોલ જેવા ગીતો કોરિયોગ્રાફ કર્યા છે.
જી જી.
તો એ લોકોને કોરિયોગ્રાફી માટે લઈને
આવ્યા.
તો એવા અલગ 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 માણસો સાથે કામ કરવાનું કારણ માત્ર એટલું જ હતું કે આપણે એવા માણસો લાવવા છે કે જે પોતાનું શ્રેષ્ઠ આપી શકે.
જી બિલકુલ. જી.
એટલે જ આવી પછી વિચાર કર્યો કે ચલો એક એવી ફિલ્મ બનાવી કે જે ગુજરાતી તો હોય જ પણ ગ્રેસ માર્ક સાથે પાસ ના થવી જોઈએ.
હા હા.
બિલકુલ.
જી જી. અને બધા જ ક્ષેત્રોમાં જયારે યોગદાન પાવરફુલ હોય તો એ કોઈ પણ કાર્ય હોય એ દીપી નીકળે એમાં કોઈ શક નથી. હવે આપે જે વાત કરી કે આ બધા જ આખી જે ટીમ હતી, આપના જે અભિનેત્રીઓ છે 13 અભિનેત્રીઓ જેમને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ પણ મળ્યો છે, અને આપે કહ્યું કે એ અલગ અલગ ક્ષેત્રોમાં કાર્યરત છે, તો જ્યારે આપ પાત્ર જોતા હતા ત્યારે આપનું એક અલગ પાસું જે છે કદાચ લોકોને ખ્યાલ ન હોય, પણ આપે આ ડાયરેક્ટર તરીકે કાર્ય શરૂ કરતા પહેલા કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે આપ ખૂબ જ કાર્યરત રહ્યા, અને આપે જે મેન્શન કર્યું કે કેવી રીતે જઈશ જેવી ગુજરાતી ફિલ્મો 2R અને સાથે મલ્હાર ઠાકર જેવા અભિનેતાઓને લઈ આવવા, ઇટ્સ અ રિયલ બ્લેસિંગ એન્ડ બૂન. તો આમ જ્યારે આપ નક્કી કરતા હતા ત્યારે આપના મનમાં એ ચિત્ર હતું કે ભાઈ આ પાત્ર આને જ જશે, કે પછી એમાં આગળ જતા કંઈક ફેરફારો થયા?
હા, એટલે એવા ફેરફારો તો દરેક ફિલ્મના કાસ્ટિંગના પ્રોસેસમાં થતા જ હોય છે.
જી.
કેમ કે કેવું છે કે ફિલ્મમાં તમે જયારે કોઈને સિલેક્ટ કરો છો ત્યારે એની અવેલેબિલિટી હોવી જોઈએ.
જી.
અવેલેબિલિટી સેટ થાય પછી કેટલાક કમર્શિયલ ટર્મ્સ હોય એ સેટ થવા જોઈએ.
જી.
એટલે એ બધી અલગ અલગ ગણિતો બધા એવા મારા ફિલ્મમાં પ્રશ્ન એક સૌથી મોટો એવો પણ હતો કે મારે ફિલ્મનું ખાલી 32 દિવસનું શૂટિંગ નહીં, મારે પહેલા અમદાવાદમાં 15 દિવસનો વર્કશોપ, એકાદ વીકનો મારે કચ્છમાં વર્કશોપ, એને મને 2 મહિના જોઈતા હતા. હવે એટ અ સ્ટ્રેચ 2 મહિના સાવ કોઈ તમારા માટે ફ્રી રાખે એવા એક્ટર્સ મળવા મુશ્કેલ છે.
બિલકુલ.
પણ બીંગ અ કાસ્ટિંગ ડિરેક્ટર તમારા મગજમાં ફિલ્મ તમે જયારે બનાવતા હોય ત્યારે કેટલાક નામો તો મગજમાં હોય
કે
આ લોકો સરસ કામ કરે છે.
જી જી.
પણ મારા માટે ચેલેન્જિંગ થોડું એટલું, એટલે જેટલા પુરુષ પાત્રો છે એ માટે ચેલેન્જિંગ નહોતું સેચમાં, પણ જેટલા સ્ત્રી પાત્રો છે એ માટે ચેલેન્જિંગ એટલા માટે હતું કેમ કે મારે પહેલા તો એ લોકોના ઓડિશન કરવાના, અને એ ઓડિશનમાં મારે પેલી જે કચ્છી બોલી જે ગુજરાતી ભાષામાં છે.
જી જી જી.
એ પકડી શકી એવા એવી એક્ટ્રેસીસ જોઈતી હતી, અને એમાં જે પાસ થાય એને હું ગરબા ના ઓડિશન લેતો હતો.
ઓકે ઓકે.
કેમ કે ફિલ્મમાં છે ને ગરબા, હું હંમેશા એવું કહેતો હોઉં છું કે મારી 13 જે અભિનેત્રીઓ છે એ ફિલ્મનો હીરો છે અને સાથે સાથે ગરબા બી હીરો છે.
બિલકુલ બિલકુલ. જી જી.
ગરબા છે ને એ ચોક્કસ પ્રકારના તાલ સાથે સંબંધ ધરાવે છે.
જી જી.
તો એ તાલની લયની સમજ હોય એવી અભિનેત્રીઓ મારે જોઈએ.
જી.
એ ઓડિશન જુદા થાય.
જી.
અને પછી આ બધામાં જે પાસ થાય એવી અભિનેત્રીઓને લઈને પછી ફિલ્મ બનાવી.
જી જી જી. તો આપે આ જે કાર્ય કર્યું છે અભિષેકજી, ખરેખર આપની પહેલી ડેબ્યુ ફિલ્મ કહી શકાય કે એમાં તો આપે ખરેખર હેલ્લારો એ તો અનેક આસમાનોને સ્પર્શ કર્યો છે. અભિષેકજી આના પછી શું, કારણ કે એક આપ જયારે સ્ટાન્ડર્ડ સેટ કરો ત્યારે પછી એક અપેક્ષા આપની પાસેથી રહે કે આનાથી પણ વધારે, આનાથી પણ વધારે, આનાથી પણ વધારે, અને કદાચ ઓસ્કર નોમિનેશન જેવું પણ હોઈ શકે.
ઓસ્કર નોમિનેશન વિશે હું તો કેવી રીતે કહી શકું? અગેન, આપણે ભારત સરકારનું જે ડિપાર્ટમેન્ટ છે ત્યાં તમારે એપ્લિકેશન કરવાની હોય છે. એપ્લિકેશન કર્યા પછી એક જ્યુરી હોય છે, મેમ્બર નક્કી કરતા હોય છે. ચોક્કસ કોઈ પણ ફિલ્મ મેકરની બી ઈચ્છા હોય છે તમારી ફિલ્મ ઓસ્કર્સ માટે ઇન્ડિયાની ઓફિશિયલ એન્ટ્રી થાય, એટલે એ તો છે જ.
જી.
પણ એટલે એનાથી વધારે કોઈ અપેક્ષા મને ફિલ્મથી નથી, પણ હા, ફિલ્મ હજી રિલીઝ થવાની બાકી.
જી બિલકુલ.
હવે લોકો ઈચ્છે છે કે ગુજરાતમાં તો ખરું જ, ભારત અને દુનિયાના ખૂણે ખૂણે જેટલા ગુજરાતીઓ છે
જી,
એ બધી જગ્યાએ ફિલ્મ પહોંચે ને એવા પ્રયત્નોમાં છીએ.
બિલકુલ.
અને ફિલ્મ લગભગ ઓક્ટોબર એન્ડ કે નવેમ્બરના ફર્સ્ટ વીક સેકન્ડ વીકમાં રિલીઝ કરીએ તો ત્યાં સુધી મને આગળ શું એના જવાબ કહીશ કે આગળ બહુ મહેનત છે.
જી.
કેમ કે આ ફિલ્મને પહોંચાડવી છે.
બિલકુલ.
એટલે અમે લોકો રિલીઝિંગ પર, માર્કેટિંગ પર, એડવર્ટાઇઝિંગ પર થોડું ફોકસ કરવા માંગીએ છીએ.
જી.
અને એ બહુ બહુ મોટી ઉપલબ્ધિ તો છે જ ફિલ્મ.
જી બિલકુલ.
તમે જેમ ઓસ્કરની એન્ટ્રીની વાત કરી એવી બીજી બધી ઉપલબ્ધિઓ પણ મળશે જ આ ફિલ્મ.
જી બિલકુલ.
પણ ઓડિયન્સ સુધી પહોંચાડવાનો બહુ જ અમારો ખાસ ઈરાદો છે.
જી બિલકુલ. અને અમે પણ ઈચ્છીએ કે જયારે યુકેમાં ફિલ્મ રિલીઝ થાય તો અમે પણ એનો લાભ લઈએ, અને અમને પણ ગુજરાતી તરીકેનું ખૂબ જ ગૌરવ છે એ બાબતમાં. તો અભિષેકજી આ તો આપનો પ્રોજેક્ટ પૂરો થયો, આના પછી શું?
તમે મને પ્રેશર આપી રહ્યા છો.
નહીં, અમારા એક્સપેક્ટેશન વધારે છે હવે.
હેલ્લારો કોઈ પણ પ્રકારના એક્સપેક્ટેશન વગર બનાવે.
જી જી.
અને મને હજી પણ મારે એ ભારમાં નથી રહેવું કે પહેલી ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ નો એવોર્ડ મળ્યો.
જી જી.
હું મજાકમાં એવું પણ કહેતો હોઉં છું, કોઈ એવું કહે છે કે આના પછી છો તો હું તો શ્રેષ્ઠ ફિલ્મ તો લઈ આવ્યો.
ના ના, થોડોક આરામ કરી. જી.
જોક સપાટ.
જી.
પણ એવો કોઈ ઈરાદો નથી કે આવી જ ફિલ્મ બનાવી, આમ જ કરવું. અને હું જો હેલ્લારોના પ્રેશરમાં બીજી ફિલ્મ બનાવીશ તો ડેફિનેટલી એ ખરાબ ફિલ્મ બનશે.
જી જી. કારણ કે પછી બીબાઢાળ થઈ જાય.
હા, એટલે જેમ હેલ્લારો બનાવી બહુ દિલથી, એમ અમે જે ચાર મિત્રો છીએ અમે બીજી કોઈ ફિલ્મ સરસ કહીશું, એવી કોઈક વાર્તા કહીશું જે કહેવામાં અમને મજા આવે.
જી બિલકુલ.
લોકો સુધી સરસ રીતે પહોંચાડી છે.
બિલકુલ બિલકુલ. હવે અભિષેકજી, આ જે ભારત સરકાર દ્વારા જયારે ઇનામ વિતરણ થાય છે, એવોર્ડ થાય છે, તો એ જે સમારંભ છે એ હવે ક્યારે થવાનો છે?
એ સમારંભની હજી કોઈ તારીખ નથી આવી.
જી.
એ દિલ્હીમાં રાષ્ટ્રપતિ એવોર્ડ આપતા હોય છે.
જી જી બિલકુલ.
પણ એ ડેટ હજી અનાઉન્સ નથી કરવામાં આવી, એટલે અમે લોકો વેઇટ કરી રહ્યા છીએ.
જી જી. બિલકુલ. બિલકુલ. અને જયારે આપ જાઓ ત્યારે અહીંયા યુકે અને વિશ્વભરના જે ગુજરાતીઓ અત્યારે આપણને ઓનલાઈન સાંભળી રહ્યા છે એમની દરેક શુભકામનાઓ આપની સાથે રહેશે. અને ખૂબ ખૂબ આભાર આપના સમય બદલ, અત્યંત આભારી છીએ. અને ફરીથી અમને દરેક ગુજરાતીઓને ગૌરવ અપાવવા બદલ અમે આપના ઋણી છીએ. અભિષેકજી ખૂબ ખૂબ આભાર.
અને છેક આટલે દૂર જોજનો દૂર રહીને પણ ગુજરાતી ભાષા અને આટલો બધો પ્રેમ કરવો અને ગુજરાતી ભાષા ની વિશેની વાત રેડિયો પર કરવીને લોકો સુધી પહોંચાડવી એ ચોક્કસ બહુ જ અભૂતપૂર્વ કામ છે.
જી, અમે
તમને બહુ જ બધા ધન્યવાદ. અને બીજી એક ખાસ અગત્યની વાત કે જેટલા લોકો સાંભળી રહ્યા છે એટલા લોકોને ખાસ કહીશ કે તમને આ ફિલ્મ જોઈને ગુજરાત યાદ આવશે, ફિલ્મ જોઈને આપણી સંસ્કૃતિ યાદ આવશે.
બિલકુલ.
જયારે પણ આ ફિલ્મ તમારી આસપાસ આવે ત્યારે જોજો ચોક્કસ.
જરૂર જરૂર.
તમને એન્ટરટેઇન કરીશું એવી મારી ખાતરી છે.
જી, ખૂબ ખૂબ આભાર અભિષેકજી આપના સમય બદલ. અને આવનારા આપના દરેક પ્રોજેક્ટ માટે અત્યારથી આગોતરી અમે આપને શુભકામનાઓ પાઠવીએ. અત્યંત આભાર.
જી,
ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.
તમે સાંભળી રહ્યા છો વીકેન્ડ ગુજરાતી ઉત્સવ શોભા જોશી સાથે.